તારીખ 16/1/1992 શ્રી સમયસર કળષ્ટિકા શ્લોક 11 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 11. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
જગત તમે સ્વભાવ સમ્યક અનુભવ છો, અનુભવ તો પૂજા ત્રીજી ક્રિયાપદમાં છે. સર્વજીવ રાશિ જગત એટલે જગતના સર્વજીવો, સર્વજીવનો સમૂહ. નિશ્ચયથી પૂર્વોક્ત શુદ્ધ જીવ વસ્તુને જેવી છે તેવી પ્રત્યક્ષપણે સ્વસંવેદનરૂપ પ્રણયકાળના જ્ઞાની અનુભવના વિષયમાં એક પ્રકારની વાત કરે છે. જેવો અનુભવ પોતાને પ્રાપ્ત છે એવો અનુભવ જગતના બધા જીવોને પ્રાપ્ત થાય, કોઈ જીવને બાકી રાખતા કેમ કે પર્યાય નથી દેખાતો, કોઈ જીવને પર્યાય નથી દેખાતો, નથી દેખાતી એટલે ગૌણ થઈ જાય છે. બધા જીવો એ સરખા છે અને બધા જીવો અત્યારે જ્ઞાન ભરતા હોય જગતમાં એવા બધા પોતાના શુદ્ધાત્મક પદને પ્રત્યક્ષ કરીને અનુભવમાં લઈએ અને આત્માના સુખને અને શાંતિને અનુભવે આવી ભાવના સર્વ જીવો માટે પ્રત્યેક જ્ઞાની આવે. કોઈ એક જીવને બાદ નથી કરતા, ભવ્ય ભવ્યના ભેદ નથી. મારાથી પ્રતિકૂળ છે અને આ જીવ મારાથી અનુકૂળ છે એ ભેદ નથી. આ વિતરાગતા આ જીવ અનુકૂળ વર્તે છે માટે એના પ્રત્યે કાંઈક રાગ કાંઈક ઠીક પણ, આ પ્રતિકૂળ વર્તે છે માટે કાંઈક અઠીક પણ એમ નહીં. જીવો બધા એ સરખા છે. અંદરમાં જે આનંદ અને સુખ અને શાંતિ ભરેલા છે એનો અનુભવ કરે છે. મેં અનુભવ કર્યો છે, બધા પણ એ અનુભવ કરો. બધા જ્ઞાની એમ જ કહે છે, એમ નહીં કે કોઈ જ્ઞાની બીજું ઓછું વસ્તુ કહે છે. જગતના તમામ જીવો જીવ વસ્તુને જેવી છે તેવી મૂળ સ્વરૂપ જેવું છે તેવું પ્રત્યક્ષપણે સ્વસંવેદન રૂપ આપતા વસ્તુ પ્રત્યક્ષ છે અને એના અનુભવમાં પણ પ્રત્યક્ષપણે સ્વસંવેદનમાં છે. અનંતી વિશાળતા, અનંતી વિશાળતા. ભવ્ય અભવ્યના ભેદ જૈન દર્શન સિવાય તો ક્યાંય છે નહીં, જોકે જ્ઞાનીઓ જૈન દર્શન સિવાય ક્યાંય નથી. આત્મજ્ઞાન પણ જૈન દર્શન સિવાય, સમ્યક દર્શન પણ જૈન દર્શન સિવાય ક્યાંય નથી. વાળોને આજે દર્શનનો શ્રદ્ધાની સવાલ, અને એમાં તમામ જીવો સર્વ જીવો આવી રીતે પ્રાપ્ત કરો. ભવ્ય ભવ્યનું જ્ઞાન છે એને ઉલ્લંઘન કરીને વાત છે. ભેદ તો પામવાના જ નથી, કોઈ બી એને આત્માનો સ્વાદ આવવાનો. સંકુચિતતા નથી, સંકુચિતતા છે એ શાસનની પડતી લાવે છે. શાસનની અંદર કોઈ સંકુચિત જીવો હોય તો એ શાસન હાનિ કરનાર છે, કેમ કે આ શાસન બહુ વિશાળ દ્રષ્ટિથી છે. મેં શાસન સ્વયં બહુ વિશાળ દ્રષ્ટિથી અનંતી વિશાળતા છે, એમાં સંકુચિતતા છે, એ શાસન વિરુદ્ધ છે. હા, પણ પોતાની ભાવનામાં એવી વાત નથી, ભાવનામાં એ વાત નથી, એવી વિશાળતા શ્રીમદ્ધિને પામવું હતું. કે પંચમ કાળ છે અને અત્યારે શરમ શરીરી પણ ન હોય ને અત્યારે ફાઈટ સમય દર્શન ન હોય ને એ વાત બધી ઓળંગી જતા હતા કે નહીં, એવી વાત છે. ભાવના તો એવી આવે છે, કેવા થઈને આસ્વાદ કેવા થાય ત્યારે એને એવો અનુભવ આવે કે અપગત મોહની ક્રિયા, અપગત ટળી ગઈ છે, નાશ થઈ ગયો છે, ચાલી ગઈ છે. શરીરાદી પરબ્રહ્મ સાથે એકત્વ બુદ્ધિ જેની એ વાત થઈને દેહ તે આત્મા છે, આ શરીર તે હું છું, એવી પોતાપણાની બુદ્ધિ જેને ચડી ગઈ છે, અથવા શરીરને પોતાપણે જે ગ્રહણ કરતા નથી, કે વિચાર અને ધારણામાં ગ્રહણ કરવાની શક્તિ નથી. વિચાર એક જીવનો ભાવ છે, જ્ઞાનનો, ધારણા પણ એક મતિ જ્ઞાનનો ભાવ છે, અને જ્ઞાનમાં ગ્રહણ કરવું એ પણ એક જ્ઞાનનો ભાવ છે. જો જ્ઞાનમાં કેવો ફેર છે, જે પરદ્રવ્ય છે શરીર આદિ એને પોતા પણ ગ્રહણ કરી લે છે મિથ્યા જ્ઞાન પર, તો સમ્યક જ્ઞાન પોતે પોતાને ગ્રહણ કરે એમાં એને એને શું તકલીફ હોય? જે પર છે એને સ્વપણે ગ્રહણ કરવામાં તકલીફ પડે. ભાઈ, જે પર છે એને સ્વપણે કેવી રીતે ગ્રહણ કરવું? છતાં મિથ્યા જ્ઞાન ગ્રહણ કરી લે છે, અને ગ્રહણ કેમ થાય? ગ્રહણ કરવા ગ્રહણ થવાનું કારણ શું? અત્યંત રુચિ જળની પૂતગળની પર્યાયની અત્યંત રુચિ, એ રુચિ ભાવમાં સાથે વર્તતું જ્ઞાન એને ગ્રહણ કરી લે. શરીર આદિ પરદ્રવ્યને પોતા રૂપે એકમેક પણ જેને ગ્રહણ કર્યું છે એનું નામ મોહ છે. એનું નામ મોહ, વસ્તુ નથી છતાં એને એવી રીતે પકડાય છે, એ મોહને લઈને પકડાય છે. માની લે છે, જાણી લે છે, અને જાણે કે અનુભવ કરે છે. અનુભવ તો નહીં હોવા છતાં આ વેદનાને જોવું, વેદનાને પોતા પણ કેવી અનુભવે છે? વેદના તો શરીરની પર્યાય છે, જીવની પર્યાય છોડી શકાય? એમાં તો ખાલી પ્રતિબિંબ પડે છે વેદના કેટલી ને કેવા પ્રકારની છે, એનાથી સંસ્કારિત થયેલા પરિણામ છે. એમાં એકત્વપણે ગ્રહણ કરે છે. એ પ્રકારનો ભાવ જે મેં ટળી ગયો છે તેનો ભાવાર્થ આમ છે, આ ટીકા છે એમની, ભાવાર્થ કરે છે એ ટીકા છે કળશની. કળશ ટીકા એમ લખે છે કે સંસારી જીવને સંસારમાં વસતા અનંતકાળ ગયો. આ સંસારી જીવને પરિભ્રમણ કરતા કરતા અનંત અનંતકાળ ગયો છે. અને શરીર આદિ જે પરદ્રવ્ય સ્વભાવ હતો, પરંતુ આ જીવ પોતાનો જાણીને પ્રવર્તો, જ્યાં જે જે શરીરનો સંયોગ થયો એ સંયોગ સ્વરૂપે પોતે છે એમ જ પ્રવર્તો છે, અનાદિથી એ રીતે પ્રવર્તો છે. તો જ્યારે આ વિપરીત બુદ્ધિ છૂટે અનાદિની, ત્યારે આ જીવ શુદ્ધ સ્વરૂપ અનુભવવાને યોગ્ય થાય છે. સ્વરૂપને સ્વપણે અનુભવવું અસ્તિ, અને દેહાદીને સ્વપણે અનુભવવાની નાસ્તિ થવી એક જ સમયમાં છે. પહેલા અસ્થિ નહોતી એટલે એમ બોલાય કે આ નાસ્તિ થાય તો અસ્થિ થાય, પણ છે બંનેનો એક જ સમય, બીજો સમય નથી. એવી વિપરીત બુદ્ધિ છૂટે, એમ છૂટે એનો અર્થ એમ છે, પહેલા પછી એમ નથી કહેવું, પણ એવી વિપરીત બુદ્ધિ ન છૂટે અને કોઈ પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે એવું ન બની શકે એમ કહે, એમ કહેવું છે કે દેહાત્મ બુદ્ધિ પણ પોતે પરિણમે અને દેહાત્મ બુદ્ધિ ચાલુ રહીએ અને એને શાસ્ત્ર વાંચ્યા હોય એટલે એને આત્મજ્ઞાનથી આત્મ અનુભવ થઈ જાય એવું કોઈ દિવસ બને. આના વગર ન ચાલે, આના વગર ન ચાલે, એ દેહાત્મ બુદ્ધિ છે. દેહાત્મ બુદ્ધિમાં દેહની અનુકૂળતામાં ના ઠીકણા પરિણામ થાય છે, અને જેને આત્મબુદ્ધિ થાય છે એને દેહના ઉપેક્ષિત ભાવો થાય છે, ઉપેક્ષાવાળા ઉદાસીન પરિણામ થાય છે. જયંતિભાઈ ગુજરી ગયા, જયંતિભાઈ વાલ મારતા ચર્ચા કરવા ભેગા વાંચન કરવા મળીએ પછી પછી દુકાને આવતા ટાઈમ. તબિયત ગરમ ગરમ હોય એટલે તબિયત ગરમ છે એમ ન કે પાડોશી પણ નથી આવતો, શું કે પાડોશી સરખો નથી ચાલતો, આગળ ચાલે છે એટલે પ્રતિકૂળતા આપે છે. જેમ કોઈ પાડોશી પ્રતિકૂળતા આપે એમાં શરીર છે આમાં જવાનું બંધ થઈ જાય, મળવા આવવાનું બંધ થઈ જાય છે કે કેમ ભાઈ નો દેખાણા તમે ચાલે, કેમ દેખાણા નહોતા, બીજું આ પાડોશી ક્યાં હરખો હાલે છે, આવવામાં પાડોશી આડો નથી આડો હાલે છે, વચ્ચે બાધા પાડે છે, બાધા કરે છે, બોલવાની પદ્ધતિ એવી. મારી તબિયત બરાબર નથી એમ નો કે પાડોશી બરાબર નથી ચાલતો. એટલે એવું કેવું છે કે શરીરાદિ પરદ્રવ્યને પોતાપણે જાણીને પ્રવર્તો છે એવી જે વિપરીત બુદ્ધિ છે, એ વિપરીત બુદ્ધિ હોય અને જીવ શુદ્ધ સ્વરૂપને અનુભવે પોતાપણે એમ બની શકે, એ ન બની શકે. જ્યારે શુદ્ધ સ્વરૂપનો અનુભવ ત્યારે ઓલી બુદ્ધિ મટી જાય, ઓલી બુદ્ધિ મટી જાય ને શુદ્ધ સ્વરૂપને અનુભવે. બસ કેવું છે શુદ્ધ સ્વરૂપ, સમંતાત દ્યોતમાન, સર્વ પ્રકારે પ્રકાશમાન છે, સર્વથા પ્રકાશમાન છે, અથવા સર્વ પ્રકારે સ્વસંવેદન ગોચર છે, એનો અર્થ જ કરશે ભાવાર્થ આમ છે કે અનુભવ ગોચર થતા કઈ ભ્રાંતિ રહેતી નથી. સર્વ પ્રકારે અનુભવમાં આવવા યોગ્ય છે. કેમ કે વેદન છે ને, એ વેદન કઈ નાશ નથી પામ્યું. જ્ઞાન માંથી જ્ઞાન વેદન નો નાશ નથી થયો, એ તો પ્રકાશમાન છે. સર્વ પ્રકારે પ્રકાશમાન જ છે, એનો પ્રકાશ બંધ નથી પડેલો. ભાવાર્થ આમ છે કે અનુભવ ગોચર થતા કોઈ ભ્રાંતિ રહેતી નથી. અનુભવ ગોચર થતા કાંઈ ભ્રાંતિ રહેતી નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જીવ તો શુદ્ધ સ્વરૂપ કયો અને તે એવો છે. જીવને શુદ્ધ સ્વરૂપ કયો અને તે એવો છે, પરંતુ રાગ દ્વેષ મોહરૂપ પરિણામોને અથવા સુખ દુઃખ આદિ રૂપ પરિણામોને કોણ કરે છે અને કોણ ભોગવે છે? આપણે એમ કહ્યું કે મૂળ શુદ્ધ સ્વરૂપ તો એવું છે કે એ તો પ્રત્યક્ષ અનુભવ ગોચર છે, શુદ્ધાત્મ સ્વરૂપ છે. તો શુદ્ધ સ્વરૂપ છે ને એવો છે, તો પછી આ હું રાગી છું, હું દ્વેષી છું, મને દુઃખ પડ્યું, મને રોગ થયો, મને પીડા થઈ, હવે મને પીડા મટી, આ બધું કોણ અનુભવ કરે છે? કોણ કરે છે એવા પરિણામ ને કોણ ભોગવે છે એવા પરિણામ? ઉત્તર આમ છે કે આ પરિણામોને પણ કરે તો જીવ કરે છે, અને જીવ જ ભોગવે છે. શુદ્ધ પ્રકૃતિનું આવે છે ને, પ્રકૃતિ આ પરિણામને કરે છે. એ તો સ્વભાવ ઉપર પકડ જમાવવા માટે એમ કહેવાય છે. ખરેખર તો વિપરીત પરિણામ પણ, મોહના પરિણામ પણ જીવ જ કરે છે અને ભોગવે છે પણ જીવ જ ભોગવે છે. પરંતુ આ પરિણતિ વિભાવરૂપ છે. એવા જે પરિણામ છે એ જીવના વિભાવ પરિણામ છે. આ પરિણામ વિભાવરૂપ છે, ઉપાધિરૂપ છે. જીવને એ ઉપાધિ થાય છે. બોજો, જીવના પરિણામ ઉપર એક બોજો આવે છે, ઉપાધિ આવે છે કે હું શરીર વાળો છું, મને પીડા છે, મારે હવે મટાડવી છે. આ બધી ઉપાધિ જીવના પરિણામમાં વિભાવથી ઊભી થાય છે. તેથી નિજ સ્વરૂપ વિચારતા તે જીવનું સ્વરૂપ નથી એમ કહેવાય છે. જ્યારે ભૂતળની કહેવાય છે ત્યારે શું કહેવું છે કે જીવનું સ્વરૂપ વિચારતા એ જીવની નથી. કેમ કે સ્વરૂપ એવું નથી, જીવનું મૂળ સ્વરૂપ શુદ્ધાત્મ સ્વરૂપ એવું નથી. એટલે એને વિચારતી વખતે એમ કહેવાય છે કે આ જીવનું સ્વરૂપ નથી. ભલે જીવ પરિણમે છે પણ એ જીવનું સ્વરૂપ નથી એમ કહેવાય છે. તે જીવનું સ્વરૂપ નથી એમ કહેવાય છે. જીવનું સ્વરૂપ નથી એમ કહેવાય છે એમાંથી પૂછે પ્રશ્ન કાઢ્યો કે તો પછી કેવું છે શુદ્ધ જીવ સ્વરૂપ? આ પ્રતિપાદન કરવું છે. શુદ્ધની ગાથા છે ને, બધે સ્પષ્ટ જીવને પ્રતિપાદન કરવો છે. હું શ્લોક તો બહુ સરસ છે કે જે બધે સ્પષ્ટ ભાવો છે એ જીવનું સ્વરૂપ છે, જે વિભાવ ભાવ છે એ સ્પષ્ટપણે ઉપર કરે છે, જીવના સ્વરૂપમાં એ સ્થાન પામતા નથી, પ્રતિષ્ઠા પામતા નથી, એટલે એની ત્યાં જગ્યા નથી. માટે આવા અવધ સ્પષ્ટ આત્માને જગતના બધા જીવો અનુભવેલા. આમ છે કહેવાશે. પરંતુ આ પરિણતિ વિભાવ છે. પરિણતિ એટલે ચાલુ ને ચાલુ રહીએ છે, ચાલુ ક્રિયાને પરિણતિ કહે છે. ચાલુ ને ચાલુ રહીએ છે, નદીથી એક સેકન્ડ પણ વચ્ચે મીટા નથી.
પરિણામ કરે છે,
પરિણતિ છે એ ચાલુ થઈ જાય, એટલે એને પરિણતિ. પરિણામ ને જ પરિણતિ કહી. અહીંયા તો આ પરિણામ, આ પરિણતિ વિભાવ રૂપ છે. આ એટલે આગળ જે પરિણામ કયા તે, આ એટલે આગળ કયા તે, જે કરે છે ને ભોગવે છે તે, તે શું છે કે વિભાવ રૂપ છે, ઉપાધિ રૂપ છે. એટલે પરિણામ ને પરિણતિ એક અર્થમાં અહીંયા લે છે. હવે પૂછે છે જીવનું સ્વરૂપ નથી સ્વરૂપ વિચારતા, તો પછી જીવનું સ્વરૂપ કેવું છે? કે યત્ર અમે બહિષ્પ્રષ્ટ ભાવાદેહ પ્રતિષ્ઠા નહીં વિદધતિ, જે શુદ્ધાત્મ સ્વરૂપમાં વિદ્યમાન અશુદ્ધ રાગાદી ભાવ તો જીવના પરિણામમાં જે થઈ, પરિણતિમાં થઈ, વિદ્યમાન અશુદ્ધ રાગાદી ભાવ સ્પષ્ટ એટલે પરસ્પર એ પિંડ રૂપ એક ક્ષેત્ર આવતા સ્પર્શાવું, સ્પર્શાવું એટલે સંયોગ રૂપ થવું, પરસ્પર પિંડ રૂપ એક ક્ષેત્ર આવતા ભાવાદય એટલે આદિ શબ્દથી અન્ય ભાવો, અન્ય ભાવ, અનિયત ભાવ, વિશેષ ભાવ અને સંયુક્ત ભાવ, સ્પષ્ટ આદિ, આદિમાં બાકીને ચાર લઈ લેવા, કારણ કે મૂળમાં પાંચ ભાવ લીધા છે ને અબધ સ્પષ્ટ, એની સામે ના પાંચે પાંચ અબધ સ્પષ્ટ છે એ શુદ્ધ છે, બધું સ્પષ્ટ છે તે અશુદ્ધ છે, એમ કેમ? આ બદ્ધ એટલે બંધાયેલા અશુદ્ધ રાગાદી ભાવ, જો અશુદ્ધ રાગાદી ભાવને બદ્ધ કયા, અશુદ્ધ રાગાદી ભાવને બદ્ધ કયા અને સ્પષ્ટ પરસ્પર પિંડ રૂપ એક ક્ષેત્ર આવતા છે શરીર આદિ, આદિ શબ્દથી અન્ય ભાવ, અનિયત ભાવ, વિશેષ ભાવ અને સંયુક્ત ભાવ ઇત્યાદિ જે વિભાવ પરિણામો છે તે સમસ્ત ભાવો શુદ્ધ સ્વરૂપમાં શોભા નથી ધારણ કરતા, પ્રતિષ્ઠા એટલે શોભા ધારણ કરતા નથી, એવા વિભાવ ભાવોથી જીવ જરાય શોભતો નથી, જરાય સારો લાગતો નથી. માણસ નથી કહેતો આવા કપડા તમને કઈ સારા ન લાગે, જરાય શોભતા નથી. આ બધા વેશ છે, વિભાવ ભાવના વેશ છે, કે જેના એનાથી જીવ જરાય સારો લાગતો નથી. શુદ્ધ સિદ્ધ પદ છે, શુદ્ધ સાક્ષાત સિદ્ધ પદ છે, એને આ રાગાદી ભાવને સંયુક્ત ભાવને એ બધા કેમ સારા લાગે એમ કહેતા, એ તો બધા કલંકિત ભાવ છે એમ કહેતા. શુદ્ધ સ્વરૂપને કલંક કેમ સારું લાગે, શુદ્ધ સ્વરૂપને કલંક સારું લાગે જરાય શોભા પામતા હવે ચારે ભાવનું વર્ણન કરે છે. ચાર ભાવ કોને કહેવાય, કે નર નારક તિર્યંચ અને દેવ પર્યાયનું ભાવનું નામ અન્ય ભાવ છે. ચારે ગતિના જે કોઈ પર્યાયો થયા તે બધા અન્ય ભાવ છે, આત્મભાવ નથી પણ અન્ય ભાવ છે, એવું સ્વરૂપ નથી, સ્વરૂપ છે અન્ય ભાવ છે, બીજી જાતના છે. પછી અસંખ્યાત પ્રદેશ સંબંધી સંકોચ વિસ્તારનું પરિણમનનું નામ, અસંખ્યાત પ્રદેશ સંબંધી સંકોચ વિસ્તારનું પરિણમનનું નામ અને અનિયત ભાવ છે. એ સંસારમાં કીડીથી માંડીને આખી સુધીના બધા જે સંકોચ વિસ્તાર થાય છે એ બધા અનિયત ભાવ છે. ક્ષેત્ર સંબંધી લીધા, પેલા ગતિ સંબંધી લીધા, આ ક્ષેત્ર સંબંધી લીધા, અને બધે જ પ્રશ્નમાં રાગાદી લીધા. પછી દર્શન જ્ઞાન અને ચારિત્ર રૂપ ભેદ કથનનું નામ વિશેષ ભાવ છે. ચાલો એ તો એની અંદર છે કે નહીં, અપેક્ષા એ અનુભવમાં એનું કામ નથી. દર્શન જ્ઞાન ચારિત્ર આત્માને નથી, હાથની કથા લીધી આત્મા ને દર્શન જ્ઞાન ચારિત્ર વિદ્યમાન નથી, વિદ્યમાન નથી એમ કહે છે, એવા ભેદ વિદ્યમાન નથી એમ કહે. સ્વભાવ છે, સ્વભાવ છે, સ્વભાવને ભેદથી નથી જોવાતો, ગુણોને ભેદથી જોવાય છે, એટલે સ્વભાવને પ્રેમ કીધું છે. એ વિગ્રહ સામર્થ્ય રૂપ હોવા છતાં ગુણ ભેદ થી ગુણ જોવાય છે, સ્વભાવ સ્વભાવ ભેદ છે એને દ્રવ કહેવામાં આવે છે, એને ગુણ કહેવામાં આવતા નથી સામર્થ હોવા છતાં. એટલે દર્શન જ્ઞાન અને ચારિત્ર રૂપ ભેદ કથન નું નામ વિશેષ ભાવ છે, તથા રાગાદી ઉપાધિ સહિત નું નામ સંયુક્ત ભાવ છે. બધે સ્પષ્ટમાં કર્મ લેવા છે, ત્યાં મૂળમાં કર્મ લીધા છે, બધું સ્પષ્ટ છે, એટલે કર્મથી બંધાયેલો નથી, કર્મથી સ્પર્શાયેલો નથી. અને અસંયુક્તમાં રાગાદીથી અસંયોગ છે, જેનો રાગાદીનો સંયોગ જેને નથી સ્વીકારીને શું એને નથી, મૂળ સ્વરૂપને નથી, શુદ્ધ સ્વરૂપને નથી એમ કે. જ્યારે જીવના પરિણામમાં વિભાવ પરિણતિ ચાલુ છે ત્યારે પણ જીવના શુદ્ધ સ્વરૂપમાં નથી, એ વિભાગ તો ચોક્કસ છે કાયમ માટે એમ કે. ભાવાર્થ આમ છે કે બધ સ્પષ્ટ અન્યત અનિયત વિશેષ અને સંયુક્ત એવા જે છ વિભાવ પરિણામો છે, બધ સ્પષ્ટ જુદા કાઢ્યા બંધાયેલા સ્પર્શાયેલા એવા જે છ વિભાવ પરિણામો છે તે સમસ્ત સંસાર અવસ્થાયુક્ત જીવના છે. કોના છે? સંસાર અવસ્થાયુક્ત જીવના છે. સંસારી જીવની અવસ્થામાં એ ભલે હો, શુદ્ધ જીવ સ્વરૂપ અનુભવતા જીવના જે જીવ પોતાના સિદ્ધાત્મ સ્વરૂપને અનુભવે છે એને એમ લાગે છે કે મેં તો મારા સ્વરૂપને અનુભવ્યું, એમાં ક્યાં હતા? માટે અનુભવતા એ શુદ્ધ જીવ સ્વરૂપના નથી. શાસ્ત્ર વાંચનાર અનુભવ કર્યા વગર એમ કે છે કે એ શુદ્ધ જીવ સ્વરૂપમાં નથી, પણ એ અનુભવ તો નથી કહેતા. એટલે એને તો જે પરિણામ થાય છે રાગના, એમાં પોતાપણ અનુભવાય છે, અનુભવે છે પોતાપણે અને કહે છે કે એ જીવના નથી. ખરેખર જીવના ક્યારે નથી? કે શુદ્ધ જીવ સ્વરૂપને અનુભવતા એ જીવના નથી, મિત્ર જીવના છે. અનુભવ નથી ને, એટલે એને શું છે થિયરી કે છે, પણ એનો અનુભવ વિપરીત છે. જ્યારે શાસ્ત્ર અનુસાર વ્યાખ્યા કરે તે જીવના નથી, પણ એ જ વખતે એનો અનુભવ તો જીવ પોતા પણ એનો જીવ રૂપે અનુભવ કરે છે. કારણ કે જીવના નથી ને તો પછી અનુભવતા શુદ્ધ જીવ સ્વરૂપને અનુભવતા એ જીવના નથી. સારી ભાષા આવી છે એ છ વિભાવ પરિણામો છે, એ સમસ્ત સંસાર અવસ્થાયુક્ત જીવના છે, અને સંસાર અવસ્થાયુક્ત જીવના હોવા છતાં શુદ્ધ જીવ સ્વરૂપ અનુભવતા એ જીવના, શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ કરનાર જીવને તો એમ લાગે છે કે આ ક્યાં મારા છે, મારા સ્વરૂપમાં તમે અનુભવવાની માટે મારા સ્વરૂપમાં છે નહીં, માટે મારા નથી એ પરપણે જણાય છે. પરપણે જણાય છે આ દ્રષ્ટિ થઈ છે એનું લક્ષણ છે. કર્મે પડખે જાય છે, જુદી જુદી ભાષા આપણે
પડશે
પડશે જાય છે 1005 નંબર એક સમયમાં હું ચિદાનંદ કરી છું આજથી નહીં બંધાયેલો નહીં સ્પર્શાયેલો નહીં સમજવાયા નહીં લીધી આ સ્થિતિ લીધી એક સમયમાં હું ચિદાનંદ કરી તેની છું એવી જે પ્રતિ તે ભવના નાશનું કારણ છે અને એવી પ્રકૃતિ થયા પછી અલ્પરાગ રહે એ જીવની અવસ્થામાં આગળ જીવમાં તે પરના પડતો જાય આ અનુભવતા પરના પડતો ગઈ
પરિપૂર્ણ ચિદાનંદ વિકરાગ સ્વરૂપે રહું છું એવો જે મારો સ્વભાવ હું જે મારું સ્વરૂપ એ મટીને ફીટીને પલટીને કઈ રાગરૂપ થાય છે એમ કેમ રહેતા એમ કે બીજો ભાગ કર્યો એમ થયું કે એમાં મારું જે સ્વરૂપ છે એ એમને મળ્યું છે મારું સ્વરૂપમાં કઈ ફેર નથી એ એમને મળી ગયું છે રાગ થાય ત્યારે પણ રાગ જણાય છે ત્યારે પણ એમ જોયું છે હું અકબંધ એમને કડી ખમુક હતો જે એમને મત આ થાય છે એ જણાય છે એ થાય છે જણાય છે તો મારા રૂપે તો મારું સ્વરૂપ જણાવવાનું છે તો મારું સ્વરૂપ પણ મારા રૂપે જણાય ને આ થાય છે મારા રૂપે જણાય એવું કોઈ બી બને નહીં જ્યાં સુધી એ રાગાદી પોતા રૂપે જણાતા હતા ત્યાં સુધી સ્વરૂપ પોતા રૂપે નહોતું જણાતું અને જ્યાં સ્વરૂપ પોતા પણ અનુભવાયું ત્યાં રાગ થતા રાગ પર રૂપે એમ એમ પરના પડતું જાય છે બે લીટીનો ટુકડો છે ભેદ અનુભવ નો વિષય નથી જાણવાનો વિષય નો વિષય ભેદ છે ને ભેદ તો જાણવાનો વિષય છે અનુભવ નો વિષય નથી અનુભવમાં ભેદ આવી શકે ને અનુભવમાં ભેદ આવી શકે નહીં થઈ શકે નહીં કરવો હોય તો થઈ શકે નહીં અને જ્યાં ભેદ થાય ત્યાં અનુભવ રહીએ નહીં આમ છે આ અધ્યાત્મ છે જૈન દર્શન કેટલું બધું અભેદ ઉપરનું વજન છે અધ્યાત્મના પ્રકરણનું કે અમૃતચંદ્ર આચાર્ય મહારાજ કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્ર આત્માને વિદ્યમાન નથી લે આ આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર જ વિદ્યમાન નથી હવે શું કહેવું છે તારે કેવી ભાષા કરે છે જેના ઉપરથી અદ્વૈતવાદ આવ્યો રસ્તા માંગ્યો ને અદ્વૈતવાદી એમાંથી આવ્યો છે કે જાણવાના ભેદ ભેદો છે એ ભૂલી ગયા ભેદ જે જાણવાનો વિષય છે એ છૂટી ગયો એમાંથી અદ્વૈતવાદ છે ત્યાં તો કેટલું બધું એ લોકો બુદ્ધિ ચલાવે છે અદ્વૈતવાદ પછી એક દ્વૈતવાદ છે અને એક દ્વૈતા અદ્વૈતવાદ છે ત્રણ વાત ચાલે છે ત્યાં હા આપણે જેમ બીજા ભેદ સ્વરૂપ કહીએ ને એવી રીતે અને છતાં યથાર્થ પણ નથી બુદ્ધિ તો બહુ ચલાવે છે ઘણી ચલાવે છે હા એવા બુદ્ધિવાળા માણસો છે જૈન દર્શનમાં શાસ્ત્રો વાંચીને પોતે શાસ્ત્રો વેચ્યા છે સંસ્કૃતમાં સંસ્કૃતમાં બધી વાતો લખી છે પુસ્તકોના પુસ્તકો ભરેલા છે સંસ્કૃત આ એક વિષય કોઈ કેવળ જ્ઞાન અનુસાર અનુભવ પદ્ધતિનો અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી બધું ઓગે ઓગે ગમે એટલું થાય એવું છે, બીજાને ભ્રમ પડી જાય. દ્વૈત અદ્વૈતમાં શું વાંધો રહ્યો, અવલંબન જાણવું નહીં, ભેદ ના આવે, આગ્રહ થઈ જાય દ્વૈત વાળાને દ્વૈતનો, અદ્વૈત વાળાને અદ્વૈતનો, અને દ્વૈતા અદ્વૈત વાળાને દ્વૈતા અદ્વૈતનો. આમ છે શું કહે છે, સમસ્ત વિભાવો છે તે સંસાર અવસ્થા યુક્ત જીવના છે, શુદ્ધ જીવ સ્વરૂપ અનુભવતા જીવના નથી. અધ્યાત્મના પ્રકરણમાં તો ભેદનો એટલો બધો નિષેધ કર્યો છે, એ ભેદનો વિકલ્પ ઉઠો કેમ તને એમ કહે છે? સ્વભાવ ભેદ છે ને ભેદનો વિકલ્પ ઉઠે છે, હજી તું ભેદ વાસના કરે છૂટતી નથી એમ કે ભેદ વાસના છે બરાબર. ભેદ વાસના લઈને હજી વિકલ્પ ઉઠે છે, ભેદનો અનુભવ નથી અને ભેદ અનુભવાતા નથી. અરે એનો ભેદ સ્વરૂપમાં ભેદ જ નથી ને પણ ક્યાં અને એનો અનુભવ આ એમ કે એવા છે બધું સ્પષ્ટાદી વિભાવ ભાવ વિભાવમાં નાખ્યા છે, એને વિભાવમાં નાખ્યા છે, ભેદોને વિભાવમાં નાખ્યા છે. દૃષ્ટિ હોય સ્વરૂપ ધ્યાનમાં વારંવાર સ્વરૂપ ધ્યાનમાં પરિણમતા હોય, ઘણું સ્વરૂપ ધ્યાન ગાઢ પ્રગાઢ થયા કરતું હોય, ઊંડા ઊંડા ઉતરે સ્વરૂપમાં તો એમાં નહીં, શાસ્ત્રમાં નહીં વાંચેલા નહીં જાણેલા ભેદોનું જ્ઞાન થાય, અંદર અભેદમાં ભેદનું જ્ઞાન થાય, છતાં ભેદનો નિષેધ એટલો જોરથી કરે કેમ કે ભેદના ભેદની અપેક્ષા અભેદને નથી, અભેદને ભેદની અપેક્ષા નથી, એવું અભેદ છે. ભેદ અપેક્ષાનો વિષય નથી, ખરેખર ભેદ ઉપેક્ષાનો વિષય છે, અપેક્ષાનો વિષય નથી પણ ઉપેક્ષાનો વિષય છે. કેવા છે બધે સ્પષ્ટાદી વિભાવ ભાવ, સ્ફુટમ પ્રગટપણે ઉપજ્યા થતા વિદ્યમાન છે. વધસ્પષ્ટાદિ ભાવ કેવા છે? સ્ફુટ પ્રગટપણે ઉપજ્યા થતા વિદ્યમાન છે, જીવની અવસ્થામાં નથી, માયા છે, ભ્રમણા છે, કલ્પના છે એમ નથી, સ્ફુટ ચોખ્ખા સ્પષ્ટ પ્રગટ એમ છે. તો પણ કે નહીં જુઓ એને ઉપરી તરલથી ઉપર ઉપર જ રહે છે, પણ એ બધા ઉપર ઉપર તરે છે. આત્મા એમાં એનો પ્રવેશ નથી, એમાં એનો સ્પર્શ નથી, એમાં એ પહોંચતા નથી. ઉપર ને ઉપર બાર ને બાર લોટણ બિલાડી લોટે એમ એ લોટ્યા કરે છે. નાયક ભાવને લઈને કાંઈ સંબંધ નથી, ઉપર ઉપર જ રહે છે. ભાવાર્થાન છે કે જીવનો જ્ઞાનગુણ ત્રિકાળ ગોચર, જીવનો જ્ઞાનગુણ ત્રિકાળ ગોચર છે તેવી રીતે રાગાદી વિભાવ ભાવ જીવ વસ્તુમાં ત્રિકાળ ગોચર નથી. જ્ઞાનગુણમાં સ્વભાવ લેવો, નાયક સ્વભાવ લેવો. ભાવાર્થાન છે કે જીવનો જે નાયક સ્વભાવ છે, જ્ઞાનગુણ એટલે નાયક સ્વભાવ છે, તે ત્રિકાળ ગોચર છે. જેમ સ્વભાવ ત્રિકાળ ગોચર છે તેવી રીતે રાગાદી વિભાવ ભાવ જીવ વસ્તુમાં ત્રિકાળ ગોચર નથી, તો ઉપર ઉપર ક્ષણવર્તી છે, ઉપર ઉપર છે અને પાછા ક્ષણવર્તી છે. ત્રિકાળ ગોચર છે તેવી રીતે જીવ વસ્તુમાં ત્રિકાળ ગોચર નથી. જો કે સંસાર અવસ્થામાં વિદ્યમાન છે, અનાદિથી તે જ્યાં સુધી સંસાર અવસ્થા વર્તતી હોય ત્યાં સુધી એમાં એ અવસ્થામાં વિદ્યમાન છે, તો પણ મોક્ષ અવસ્થામાં સર્વથા નથી. તેથી એવો નિશ્ચય થાય છે કે રાગાદી જીવ સ્વરૂપ નથી, હોય તો ક્યાંય રહેવા જોઈએ એમ કે દલીલ એ છે કે જીવના સ્વરૂપમાં નથી, તો પછી અનાદિથી તે સંસાર અવસ્થા રહી અનંતકાળ સુધી એમ ત્યાં સુધી ટેકા કેમ નહીં? તો કે ક્ષણ ક્ષણ થઈને ટકતા હતા, નવા નવા ક્ષણે ક્ષણે થઈને રહેતા હતા. એનો એ તો કોઈ જીવ જ નથી ને રહીએ નહીં એનો એ, પણ અનંતકાળ રહ્યાને તો કે તોય જીવનું સ્વરૂપ નથી. એની સાબિતી શું કે મોક્ષ અવસ્થામાં નથી, માટે એ જીવનું સ્વરૂપ. ગમે એટલા દિવસ મહેમાન રહીએ તો એ મહેમાન જ કહેવાય, છ મહિના રહીએ તો મહેમાન કહેવાય, અને બે વર્ષ રહીએ તો એ મહેમાન, એટલે મહેમાન જ કહેવાય. પારકા એ પારકા ઘરના થાય નહીં, કોઈ થાય ઘરના સભ્ય ઉપર જે મમત્વ આવે તે પારકા ઉપર આવે. તમે ઘણો અહીંયા રહેતા હોય પારકા એ પારકા એવું છે. એટલે તો દુઃખી થાય છે, એવી ભૂલ કરીને જીવ દુઃખી થાય છે, એવી ભૂલ કરે છે માટે દુઃખી થાય છે. પારકાને પોતાના કરવા જાય છે તો દુઃખી થાય છે. એક તો રાગ પારખો પારકાને પોતાનો કરે, અને પાછો એમાં રાજી તો રાજી પણ એટલો કરે કે રાચે એમાં. ભૂતમ ભાંતમ અભૂતમ એવ રભસા નિર્ભદ્યબંધમ સુધી યજ્ઞાંતઃ કિલ કોપી અહો કલયતિ વાહક્યમોહમ હતા. આત્મા આત્માનુભવ એક ગમ્ય મહિમા વ્યક્તોયમ વાસ્તે ધ્રુવમ નિત્યમ કર્મ કલંક પંક વિકલો દેવ સ્વયં શાશ્વત. પોતાના આત્માને દેવ કહ્યો છે, દેવ સ્વયં પોતે સ્વયં શાશ્વત દેવ છે. ખંડાનય સહિત અર્થ અયમ આત્મા વ્યક્ત આસ્તે, અયમ એટલે આમ, આમ એટલે આ પ્રત્યક્ષ ચેતના લક્ષણ જીવ સ્વસ્વભાવ રૂપ થાય છે, પ્રગટ થાય છે. એટલે એમ કેવું છે આ આત્મા હવે ચેતના લક્ષણ વાળો સ્વસ્વભાવ રૂપ થાય છે, એટલે સ્વસ્વભાવ પણ પ્રગટ થાય છે. જેવો સ્વસ્વભાવ છે એવો વ્યક્ત થાય છે. ત્રિકાળ ગોચર અશુદ્ધ પુણારૂપ નિત્યમ કર્મ કલંક પંક નિયમ, જે ત્રણેય કાળે જે અશુદ્ધપણું દેખાય છે જીવની અવસ્થામાં, કેમ કે ભવિષ્યમાં પણ અશુદ્ધ અવસ્થાવાળા જીવો રહેવાના છે, ભૂત વર્તમાનમાં છે, એને નિત્ય કહેવું છે. પણ સ્વભાવમાં ત્રિકાળ ગોચર છે એ વાત નથી, કેમ કે કર્મ કલંક પંક વિકલને નિત્યનું વિશેષણ લગાડ્યું છે. ત્રિકાળ ગોચર અશુદ્ધ પુણારૂપ કલુષતા કાદવથી સર્વથા ભિન્ન થાય છે. જ્યારે આ જીવ પોતે ચેતના લક્ષણ સ્વસ્વભાવરૂપ પરિણમે છે, સ્વસ્વભાવરૂપ વ્યક્ત થાય છે, વ્યક્ત આસ્તે એમ લીધું ને, વ્યક્ત થાય છે એટલે પ્રગટ થાય છે, પરિણમન થાય છે, ત્યારે જે આ કલુષ્કાને કાદવ જે કલંક પંખ છે કર્મનો અશુદ્ધપણાનો, એનાથી એ સર્વથા ભિન્ન થાય છે, જુદો પડે છે, સર્વથા જુદો પડે છે, એટલે કે એનું પરિભ્રમણ મટી જાય છે, મોક્ષ થઈ જાય છે. એટલે પહેલેથી મોક્ષની વાત લીધી. અયમ આત્મા વ્યક્ત આસ્તે, આ આત્મા શુદ્ધ થઈને પ્રગટ થાય છે મોક્ષ દશામાં, સિદ્ધ દશામાં. અને ત્યારે જે અશુદ્ધપણારૂપ કાદવ હતો એનાથી સર્વથા ભિન્ન થાય છે. વળી કેવો છે કે ચારે ગતિમાં ભમતો અટકી ગયો, શુદ્ધ બંને પ્રાપ્ત થયો એટલે ચારે ગતિમાં ભમતો છે એ અટકી ગયો, મોક્ષ થઈ ગયો. વળી કેવો છે કે ત્રૈલોક્યથી પૂજ્ય છે, ત્રિલોક પૂજ્ય જેનું પદ છે, ત્રણેય લોકમાં ઉત્કૃષ્ટ હોવાથી અને પવિત્ર હોવાથી એ ત્રણ લોકથી પૂજ્ય છે. ત્રણ લોકથી પૂજ્યમાં આવ્યો અર્થ ગુરુજી કરતા કે ત્રણ લોકમાં જે પુણ્યવંત જીવો છે એને બધા પૂજે છે, પુણ્યવંતને બધા પૂજે છે. એ બધા પુણ્યવંતો કોને પૂજે છે કે ભગવાનને પૂજે છે, માટે ભગવાન ત્રિલોક પૂજ્ય છે. અથવા ત્રણેય લોકના સંસારી જીવોથી જે પૂજવા યોગ્ય છે એને ત્રિલોક પૂજ્ય પદ કહેવામાં આવે છે. વળી કેવો છે કે દ્રવરૂપ વિદ્યમાન જ છે, સ્વયં શાશ્વત, ત્રણેય કાળે એ વિદ્યમાન રહે છે, શાશ્વત રહે છે, ક્યારેક પણ નવો જન્મ છે એમને, ક્યારેક પણ એનો અભાવ નથી થતો, અનાદિવંતને શાશ્વત કહેવામાં આવે છે. ઉપરાંત છે તો શાશ્વત જ. વળી કેવો છે કે આત્માનુભવ એક ગમ્ય મહિમા, ચેતર વસ્તુના પ્રત્યક્ષપણે આસ્વાદથી જો જ્યાં જ્યાં અનુભવ આવશે ને ત્યાં પ્રત્યક્ષ આસ્વાદ લે છે, પ્રત્યક્ષ વેદન, પ્રત્યક્ષ સ્વસંવેદન, પ્રત્યક્ષ આસ્વાદ, પ્રત્યક્ષ શબ્દ તો લે છે. ચેતન વસ્તુના પ્રત્યક્ષપણે આસ્વાદથી અદ્વિતીય ગોચર છે મોટક જેને એવો થાય. અનુભવ આત્મ અનુભવ એક ગમ્ય મહિમા, અનુભવથી જેનો મહિમા જણાય છે, ગમ્ય થાય છે, બીજી રીતે જેનો મહિમા ગમ્ય થતો નથી. આપણે એક બહુ સારી વાત કરી છે, આત્માનો મહિમા જેના વર્ણિવો હોય એવા ગ્રંથોનું અધ્યયન કરે તો આત્માનો મહિમા જણાય કે ન જણાય. અથવા અનુભવી પુરુષો આત્માનો મહિમા કરી દેખાડે ને કહી દેખાડે તો આત્માનો મહિમા જણાય કે ન જણાય, કે ન જણાય, ક્યારે જણાય કે અનુભવ ગમ્ય થાય ત્યારે જણાય. બહુ માર્મિક વાત લીધી છે. જે જીવને પ્રથમ સ્વાનુભવમાં પોતાનું પરમેશ્વર પદ અનુભવ ગમ્ય થાય એને પોતે કેટલો માન છે એને ગમ્ય થઈ જાય છે. ત્રૈલોક પૂજ્ય પદ છે મારું, પણ મારું પદ તો ત્રૈલોક પૂજ્ય છે. હું ક્યાં નિષ્પદમાં ઉત્પદ માનું, જગતમાં તો સ્વભાવ નહીં, એમાં ખુરશી આગે પાછી હોય ને તો ઊંચા નીચાની કલ્પના કરે, ત્યાં આગળ બેઠા એમાં પાછળ બેઠા. એટલે ત્રૈલોક પૂજ્ય પદ છે, પણ ક્યારેક અનુભવ ગમ્ય કરે ત્યારે એને જણાય છે. ત્યાં સુધી બધી વાતો છે, અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી બધી વાતો ઉપાદાન ઉપાદાન ઉપર જોર તો આવે જ, કેમ કે એટલી બધી શક્તિ છે ને, એટલો બધો એવો જ કોઈ મહિમાવંત સ્વભાવ છે. એને કહેવું હોય તો એક બીજી રીતે એમ કહી શકાય છે કે આ સિદ્ધ ભગવાન છે કે જેનાથી હોય જ્ઞાનમાં લોકાલોક પ્રતિબિંબિત થાય છે, શું ચિંતા છે તેના ટૂંકો આવે. જગતમાં જેટલા આશ્ચર્યો કહેવાય છે એ બધા એમાં ત્રણે કાળમાં આવી ગયા કે ન આવી ગયા, હે? છતાં જેનો ઉપયોગ, ઉપયોગનો એક અંશ, ઉપયોગ નહીં ઉપયોગનો એક અંશ, અને એક સૂક્ષ્મ કાળ એક સમય માટે પણ મિયા ફરે નહીં, એ બધું જાય નહીં. આટલું બધું જણાવવા છતાં જે ઉપયોગ અંતર્મુખ છે એ એક અંશે પણ એક સમય માટે ન ફરે, એમ શું કરવા થાય છે? એમ થવાનું કારણ શું? વસ્તુ એવી છે, વસ્તુ એવી છે કે ઉપયોગ મૂકે તો ચોંટે જાય, એવી વસ્તુ છે કે ઉપયોગ જાય એના ઉપર તો ચોંટી જાય, ઉપયોગ છૂટી નહીં. આ સિદ્ધપુર નો પુરાવો છે, સિદ્ધ પરમાત્મા એ પુરાવામાં છે, એવી વસ્તુ છે, એવી વસ્તુ ચોથા ગુણ સ્થાને પહેલી વહેલી અનુભવમાં હિન્દુસ્તાનનો માણસ ચીનમાં વિયો જાય કે ક્યાંક ઉત્તર ધ્રુવમાં વિયો જાય કેમ લાગે એને, એવું પરદેશ સીધું પરદેશ લાગે. આ ચેતન વસ્તુના પ્રત્યક્ષપણે આસ્વાદથી અદ્વિતીય ગોચર છે, એકમાંથી કહી દીધું. આત્માનુભવ એક ગમ્ય મહિમા, એક એટલે એક એના જેવો બીજો મહિમા નથી, જેવો આત્મા મહિમાવંત છે એવું જગતમાં કોઈ મહિમાવંત નથી. ભગવાન કુંતુંડાચાર્ય કહ્યું અષ્ટપાણ પર દબાવો ડૂબી, પરદ્રવ્યમાં તો દેવગુરુ શાસ્ત્ર ને સિદ્ધ ભગવાન અનંત આવી ગયા, અનંતા સિદ્ધ ભગવાન આવી ગયા. નમો સિદ્ધાનંદ જે કહેવાય છે બધા આવી ગયા. નમો ત્રિકાળવર્તી, નમો લોહી ત્રિકાળવર્તી, સૌ સિદ્ધાંત બધા આવી ગયા. કેમ કે એનો મહિમા નથી એટલો જેટલો પોતાનો મહિમા છે, એટલો એ સિદ્ધનો મહિમા નથી. કેવી રીતે કહેવું એમ કે છે, આવી રીતે કહેવું પડે છે. એ આત્માનો મહિમા બતાવ્યો છે ત્યાં, પર દબાવો દુબઈ કહીને આત્માનો મહિમા બતાવ્યો છે ત્યાં. એવો આત્મા છે ખરેખર મહિમાના એક તબક્કે જ અનુભવ છે, બીજું કઈ નથી. સમ્યક દર્શન એ બીજું કઈ નથી, પણ જે લક્ષમાં આવ્યો આત્મા, સ્વરૂપ નિશ્ચયના કાળે, સ્વરૂપ પ્રતિભાસના કાળે જે લક્ષમાં આવ્યો અને જે મહિમા ઉપડ્યો, એ મહિમાના એક તબક્કે સ્વાનો મને સમ્યક દર્શન છે. એક મહિમાનું પર્યાય છે, બીજું કઈ નથી. એટલો મહિમા, મહિમા ચડતો 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 ચડી જાય છે, એ સમ્યક દર્શન ને સ્વાનું હવે મહિમાનું જ પદ છે, બીજું કઈ નથી. એટલે એમ કહ્યું કે અદ્વિતીય, એક અદ્વિતીય ગોચર છે, મોટો જ્ઞાની એવો છે. હવે એનો ભાવાર્થ બધા વિસ્તારથી કહે છે. શું ભાવાર્થ? આમ છે કે જીવનો જીવ એક જ્ઞાન ગુણ છે, તેમ એક અતિન્દ્રિય સુખ ગુણ છે. જુઓ, જ્ઞાનને તો દ્રષ્ટાંતમાં લીધો, સુખને સમજાવવા માટે જ્ઞાનને દ્રષ્ટાંતમાં લીધો, કે જેમ એક જ્ઞાન ગુણ તને ખ્યાલમાં આવે છે એમ એક સુખ ગુણ છે. તે શુભ ગુણ સંસાર અવસ્થામાં અશુદ્ધપણાને લીધે પ્રગટ આસ્પાદરૂપ નથી અથવા દુઃખરૂપે અનુભવાય છે. અશુદ્ધપણું જતા પ્રગટ થાય છે, તે અશુદ્ધપણું મટે એટલે પ્રગટ થાય છે. તે સુખ અતિન્દ્રિય પરમાત્માને હોય છે. પણ એવું સુખ અતિન્દ્રિય પરમાત્માને હોય છે અને તે સુખને કહેવા માટે કોઈ દ્રષ્ટાંત ચારે ગતિઓમાં નથી. મારે વાત લીધી છે, નાનમલજી છે ને બહુ આત્મામાં ઘણી પ્રધાનતાથી વાત કરે છે. સુગાનીજી સુખનું કહેશું ને જ્ઞાન નથી મારે કંઈ વધારવું, મારે તો સુખ જોઈએ છે. પ્રદેશે પ્રદેશે એટલું સુખ ભર્યું છે, એક એક પ્રદેશમાં એટલું અનંત અનંત બેહદ અપાર સુખ ભર્યું છે. એ અનંત સુખ પ્રગટ થાય ને એને અનંતકાળ સુધી પીધા કરો ને અંદરથી અક્ષય પાત્ર એમને જ રહેવાનું છે. ઓછું નથી થયું, ખલાસ થવાનો પ્રશ્ન નથી, ઓછું નથી થયું. એવું સુખનું ધામ અનંત સુખધામ, સુખધામ અનંત સુખ છે. આ દિન રાત એટલે ધ્યાન મારીએ છીએ એના, દિન રાત્ર રહે તદ ધ્યાન રહે. સુસંત છે, સમ્યક દ્રષ્ટિ સંતો છે, સુસંત લીધા એ આ સુખના ધામમાં આના ધ્યાનમાં અહો રાત્ર એના ધ્યાન મારીએ છે. કેમ કે એનો મહિમા છૂટતો નથી. એને જે પરમાત્મા પદમાં સુખ છે એ સુખનો મહિમા છૂટતો નથી, અનુભવ ગોચર થઈને એ જણાયો છે. વિકલ્પથી જણાયો નથી, શાસ્ત્રથી જણાયો નથી, તર્કથી જણાયો નથી, અનુમાનથી જણાયો નથી, યુક્તિથી જણાયો નથી, પણ અનુભવમાં આવીને અવલંબીને જણાયું છે. હા, એ સુખ નમી પડે છે ને, ભાવ નમસ્કાર છે, નમી પડે છે ત્યાં સુખમય થઈ જાય છે અવસ્થા, એ નમી પડેલી કરતા અવસ્થા છે. અધ્યાત્મમાં જ્ઞાન કરતા સુખની પ્રધાનતા છે, ઓળખવામાં જ્ઞાનની પ્રધાનતા છે, પણ અધ્યાત્મમાં સુખની પ્રધાનતા છે. એટલો પુરુષાર્થ વધારે એટલું સુખ વધારે. પુરુષાર્થ તો કારણ છે, સુખનું કાર્ય છે, ફળ છે. આખા ઝાડમાં મૂળિયા હોય, થડ હોય, ડાળા પાંદડા ને ફૂલ સુધી ના આવેલો છે, પણ ફળ એ ફળ છે. ફળ ખવાય, બાકી બીજું કઈ ખવાય નહીં. એમ છે, અનુભવમાં તો એ વિશેષ વાત એ આવે છે. તે સુખને કહેવા માટે કોઈ દ્રષ્ટાંત ચારે ગતિ માટે આખા જગતમાં નથી. કેમ કે ત્યાં તો એટલું દુઃખ ભર્યું છે, ત્યાંથી ત્યાં ક્યાંથી દ્રષ્ટાંત કાઢવાનું? બધું એકાંતે દુઃખ છે. તેથી એમ કહ્યું કે જેને શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે જીવ પરમાત્મા રૂપ જીવના સુખને જાણવાને યોગ્ય છે. કેમ કે શુદ્ધ સ્વરૂપ અનુભવમાં અતિન્દ્રિય સુખ છે એવો ભાવ કરીને પોતાના પરમાત્મા પદ સુધીમાં જેટલું સુખ છે બધો અનુભવ છે એને જ્ઞાનમાં આવી જાય છે. એ વિશેષ મહિમા નું કારણ
ભગવાન.